તારીખ 4/1/1990 શ્રી પરમાત્મા પ્રકાશ ગાથા 110 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5
182 પરમાત્મા પ્રકાશ યોગીન્દ્રદેવના બીજા અધિકારની 110 ગાથા છે. પરદ્રવિકા પ્રસંગ મહાન દુઃખરૂપ હૈ, યહ કથન દ્રષ્ટાંત સે સિદ્ધ કરતે હૈ. દુષ્ટો કે સાથ જિનકા સંબંધ હૈ, ઉન વિવેકી જીવો કે ભી સત્યશીલ આદિ ગુણ નષ્ટ હો જાતે હૈ. કુસંગ ન કરવો જોઈએ એના ઉપર તમામ આચાર્યોનું વજન છે. જે અવગુણી જીવો હોય એવા અવગુણી જીવોનો સંગ કરવાથી અવશ્ય નુકસાન થાય છે. સંગ કરવાના કારણો ઊભા થાય છે ત્યારે એમાં કોઈને કોઈ પ્રકારની જરૂરત ભાસે છે પોતાને સંગ કરનારને, કે આ કારણે એની પાસે આપણે જવું જોઈએ, એની સાથે બેસવું જોઈએ, એની સાથે સંબંધ રાખવો જોઈએ, અને એમ કરતાં આ કામ બની શકશે એવું કોઈ પણ અપેક્ષાવશ કોઈ અવગુણી જીવોના સંગમાં જવાનું થાય છે ત્યારે એને કારણે કાંઈ ને કાંઈ અવશ્ય નુકસાન થાય જ છે. લૌકિક સ્વાર્થ હોય અથવા કોઈ પણ બાહ્ય પ્રસંગની જરૂરિયાત હોય, કેમ કે આત્માને પોતાના કાર્ય માટે તો કોઈ અવગુણી જીવની જરૂરિયાત ઊભી થાય એ તો વસ્તુ સ્થિતિ નથી. આત્મકાર્ય માટે સદગુરુ, જ્ઞાની, ભગવાન એમ કોઈ પ્રસંગ કરે એને તો સત્સંગ કહે છે, એને તો કુસંગ નથી કહેતા. અહીંયા કુસંગનો નિષેધ છે. તો કુસંગનો અર્થ કે અવગુણી જીવોનો સંગ, જેને અહીંયા દુષ્ટ કયા, જેને અવગુણને કારણે દુષ્ટ કહેવામાં આવે છે. દુષ્ટ કાર્યો, દુષ્ટ પરિણામો એના કારણથી એને દુષ્ટ ગણવામાં આવે છે. તો એની સાથે જેનો સંબંધ છે એ સંબંધ કરનાર વિવેકી હોય તો એને શું નુકસાન થાય છે કે એના ગુણ નષ્ટ થાય છે. આમાં બે સાઈડ છે. પહેલી સાઈડ એ લીધી કે જે પોતે વિવેકી હોવા છતાં એનો સંગ કરવા જાય છે અવશ્ય એને નુકસાન થશે. કોઈ વાર એવું બને છે કે કોઈ દુષ્ટ જીવ કોઈ સદગુણીનો સંગ કરે છે ત્યાં આ ન્યાય નથી લાગુ પડતો, હે તો એની દુષ્ટતા ચાલી જાય છે. કેમ કે જરૂરિયાત એ વખતે એને કંઈક ને કંઈક એને જરૂરિયાત છે, ત્યારે પેલો સમજી જાય છે કે આ માણસ તો દુષ્ટ છે. તો એને બહુ સાફ કહેશે કે જો ભાઈ, તારી જરૂરિયાત માટે તું ભલે આવ્યો, એની સામે મને વાંધો નથી, પણ તારી દુષ્ટતા સામે મને વાંધો છે. અને આ દુષ્ટતા વાળા સાથે એક તો હું સંગ કરતો નથી. તું આવ્યો તારી જરૂરિયાત માટે, તો દુષ્ટતા છોડવાની ઈચ્છા છે, તો કંઈક હું પણ વિચાર કરું તારા માટે. બાકી તને મદદ કરીને તારી દુષ્ટતા વધારવા જેવી હું દુષ્ટતા તો નહીં કરું. આ સ્પષ્ટ નીતિ હોય છે સત્સંગીની, જેની પાસે ગુણ છે એની તો આ સ્પષ્ટ નીતિ હોય છે. એટલે દુષ્ટો કે સાથ જિનકા સંબંધ હૈ, ઉન વિવેકી જીવો કે ભી સત્યશીલ આદિ ગુણ નષ્ટ હો જાતે હૈ. જૈસે આગ લોહે સે મિલ જાતી હૈ, તભી ઘનો સે પીટી કૂટી જાતી હૈ. એ તો પૂજામાં પણ આવે, અગ્નિ સહે ઘન ઘાત લોહ કે સંગતિ પાઈ, એ જ વાત લીધી છે. એટલે પૂજા પણ કોઈ આવી જ આચાર્ય દેવના વચન ઉપરથી રચના કરી હોય, કોઈએ પૂજા નહીં તો આવા આચાર્યોના રચનો ઉપરથી એ વાત પૂજામાં વણી લીધી હોય, એ દ્રષ્ટાંત લીધું છે અગ્નિ અને લોઢાનો. દુષ્ટનો સંગ એને કુસંગ કહીએ, અવગુણીનો સંગ એને કુસંગ કહીએ, દુષ્ટ પરિણામ વાળાનો સંગ એને કુસંગ કહેવાય છે. ના, એટલે ત્રણ ભેદ પાડીએ છીએ એની અંદર, કે કુસંગ, અસત્સંગ અને સત્સંગ, એમ પરસંગના ત્રણ ભેદ. પરસંગમાં ત્રણ પ્રકાર, ભેદ એટલે પ્રકાર, એક સત્સંગ કહીએ, એક અસત્સંગ કહીએ અને એક કુસંગ કહીએ. તો જે ગુણવાનોનો સંગ છે, સત્પુરુષોનો સંગ છે, જ્ઞાનીઓનો સંગ છે, એને તો સત્સંગ કહીએ. અસત્સંગ એટલે આત્માને વિશે નથી એવા સચેત અચેત સચેત અચેત મિશ્ર પદાર્થો, એનો સંયોગ થવો તેને અસત્સંગ કહે છે. જેમ કે કુટુંબ પરિવારમાં માણસ પ્રારબ્ધ વસાત આવે છે, પ્રારબ્ધ વસાત આવતા એ મમત્વ કરે છે કે આ મારા માતા પિતા, આ મારા ભાઈ બહેન, આ મારા પુત્રાદિ પરિવાર, સ્ત્રી પુત્રાદિ પરિવાર, એવી રીતે જેટલા સંબંધો ઊભા થાય છે એ સંબંધોમાં એ મમત્વ કરે છે. તો એ બધા અસત્સંગમાં જાય છે, કેમ કે આત્મામાં તો એને છે નહીં, અસત છે. પછી એ સિવાયના બીજા સંયોગો, મકાન, કપડાં, કીર્તિ, શરીરથી માંડીને બધા અસત છે આત્માને વિશે. અસત એટલે નહીં હોવારૂપ, અસત, સત એટલે હોવારૂપ, આ નહીં હોવારૂપ, નહીં હોવારૂપ પદાર્થને વિશે પોતે મમત્વ કરે છે, એકત્વ કરે છે, પોતાપણું કરે છે, એ બધો અસત્સંગ છે. અને અવગુણી જીવોનો સંગ કરવો, પ્રીતિ કરવી, અપેક્ષા રાખવી એનાથી, કોઈ કામની અપેક્ષા રાખવી, અથવા તો માણસ કામનો છે, પૈસાવાળો છે, કામમાં આવશે કોઈક દિવસે, આપણે સંગ એનો ભલે આપણા સંગમાં આવતો, આપણે તો એની સાથે સંબંધ રાખવો, બગાડવો નહીં, એને એટલે એને બગાડવો નહીં, એટલે એને કાંઈ એના અવગુણ કહેવાથી ખરાબ લાગી જાય, એને કાંઈ દૂર ચાલ્યો જાય એવું ન કરવું, રાખવું ભલે રહેતો અહીંયા. હું એવી રીતે જે કોઈ અંતની અપેક્ષા બુદ્ધિથી સંબંધ રાખે છે તો અવશ્ય એનાથી પોતાના ગુણોને નુકસાન થાય છે. ખાસ કરીને શ્રીમદજી આ વિષય ઉપર જે પ્રકાશ પાડે છે, ઘણો સારો પ્રકાશ પાડે છે. એ એમ કહે છે કે જીવને સદ વિચાર આવે છે ખરા, એવું સાહિત્ય વાંચે તો સદ વિચાર આવે છે, એવા સત્સંગમાં જાય, જ્ઞાનીઓની શ્રમિકમાં જાય તો એને સદવિચાર આવે છે, આત્મકલ્યાણના વિચાર આવે છે, સારા વિચાર આવે છે. પણ સદવિચાર કાર્યાન્વિત ક્યારે થાય છે, સદવિચારનો લાભ ક્યારે થાય છે, કે સદવિચારની સાથે સદવિચારનું બળ હોય તો એમણે એ જોયું અને એ વાત એમણે નાખી છે કે જીવને સદવિચાર હોય છે છતાં સદવિચાર બળ નથી પ્રવર્તતું, કારણ કે તેને કુસંગ વર્તતો હોય છે. કુસંગને કારણે સદવિચાર હોય તો પણ સદવિચારનું બળ એની પાસે ન હોય, એટલે એ કુસંગ છોડવા જેટલું બળ ન કરી શકે, કે સત્સંગ કરવા જેટલું બળ ન કરી શકે, શું અથવા કોઈ જગ્યાએ ખોટી રીતે દબાઈ જાય બળ નહીં હોવાને કારણે, અને એનું કારણે કુસંગ કરે છે. એ છે આ વાત શ્રીમદજીએ બહુ અનુભવપૂર્ણ અને બહુ મહત્વપૂર્ણ વાત કરી છે. એમને દિવાળીની સોનગઢની ચર્ચામાં આ પ્રશ્ન ચાલ્યો હતો કે સત્સંગ, અસત્સંગ અને કુસંગ ત્રણ વચ્ચે શું ફરક છે, અને એ વિષય ઉપર એના લાભ નુકસાનનો કેવી રીતે પ્રકાર ઊભો થાય છે એ ચર્ચા ત્યાં ચાલી ગઈ હતી. આ વખતે હા, કુસંગની અંદર પોતાને મોટી ભૂલ છે, ઊંધો પુરુષાર્થ છે, પણ ભૂલ બહુ મોટી છે કે એને ખ્યાલ નથી કે મને નુકસાન કેટલું થશે. એટલે કોઈ ખ્યાલ હોય ને કરે તો જાણે એનો અભિપ્રાય તો ઘણો ખરાબ ગણાય, કે ખબર છે કે કુસંગથી નુકસાન થાય છે છતાં કુસંગ ન છોડી શકે તો એને તો અક્ષમ્ય અપરાધ છે. પણ ભૂલથી પણ આવું બને છે કે કુસંગથી શું નુકસાન થાય છે એ જ ખબર ઘણાને ન હોય, અને સંબંધ કોઈ યોગા નહીં યોગ્ય એવો હોય કે સંબંધ થઈ ગયો હોય તો સંબંધ છોડી ન શકે કે ભાઈ અમારે ઘણા વખતનો સંબંધ છે, સંબંધ એવો છે કે અમે સંબંધ છોડી શકીએ એવું નથી. લોકમાં તો ઘણા માણસો હોય, આ તો કોઈ એક વ્યક્તિ પૂરતી વાત છે કે આગળ પાછળ માનો કે કોઈ કારણસર મદદ કરી હોય અથવા એવી રીતે પોતે રહેતા હોય તો એને ઉપયોગી થતા હોય ક્યાંક ક્યાંક, શું એમ ઉપયોગીતા એની લાગતી હોય બાહ્ય કાર્યોની અંદર, એને કારણે પણ એ કુસંગ છોડી ન શકતા હોય, તો એને એ વખતે ખ્યાલ નથી હોતો. બહુ ભાગજીવોને તો કુસંગથી શું નુકસાન છે, કેટલું નુકસાન છે એનો ખ્યાલ નથી. એટલે ગ્રંથ ગ્રંથોમાં અનેક આચાર્યોએ એ વાત ઉપર બહુ વજન મૂક્યું છે, જેમ કે કુંદકુંદ આચાર્ય, શું કે ભાઈ એકલો ન રહી શકતો હોય તો તું મિથ્યા દ્રષ્ટિનો સંગ કરીશ ને, કોઈ ગ્રહસ્થી સમ્યક દ્રષ્ટિ હોય કે ગ્રહ મુનિ હોય સમ્યક દ્રષ્ટિ, તો કે તને એકાંતમાં ન ફાવતું હોય તો તું લગ્ન કરજે, પણ તું મિથ્યા દ્રષ્ટિ મુનિનો સંગ કરીશ નહીં કે મિથ્યા દ્રષ્ટિઓના સંગમાં તું જઈશ નહીં, કુસંગમાં નહીં જતો. શું તો એને અસત્સંગ અને કુસંગ વચ્ચેનો ભેદ ત્યાં આચાર્ય દેવે બતાવ્યો કે ગ્રહસ્થિમાં તને અસત્સંગ થશે પણ કુસંગ નહીં થાય, અહીંયા કુસંગ છે એમ, કુસંગ અને અસત્સંગ વચ્ચેનો તફાવત એ બતાવે છે ત્યાં કુંદકુંદ આચાર્ય દેવ. આ તો ગુરુદેવ પ્રસિદ્ધ વાત કરતા હતા, પણ આ સંકલનની અંદર પણ આ જે નવ બોલ છે એમાં જુદા જુદા આચાર્યોએ બહુ વજન આપ્યું છે આ વિષય ઉપર, અસાધારણ વજન આપ્યું છે, અને એ એક એમના જ્ઞાનમાં સ્પષ્ટ થયેલી વાત પ્રકાશિત છે એમ કહીએ તો ચાલે. એમ કે મિથ્યા દ્રષ્ટિ અથવા અવગુણ જીવોના સંગથી બહુ નુકસાન થશે, એટલું પરિવારના સભ્યોથી નુકસાન નહીં જાય. શું કુટુંબ પરિવારમાં રહેતા કુટુંબ પરિવારના સંગથી જે નુકસાન જાય છે એટલું નુકસાન કુસંગ કરવાથી જે જાય છે એમાં આટલો મોટો ફેર છે ને. ગુરુ તરીકે માન્ય છે અથવા તો એને ખબર છે કે આ અવગુણી છે, દુષ્ટ છે, મિથ્યા દ્રષ્ટિ છે, છતાં પણ એની સાથે અપેક્ષા બુદ્ધિ રાખે છે કે નહીં મને કાંઈક લાભ થશે, નહીં મને આનાથી કાંઈક લાભ થશે, આ સંબંધ મારે રાખવા જેવો છે, એમ નહીં કરવું જોઈએ એમ કહેવું છે. એટલે ભૂલ હોય છે અને એ ભૂલનું નુકસાનની ખબર નથી કે કેટલું મોટું નુકસાન છે આની અંદર, શું એ ખ્યાલ નથી હોતો. એમાં આ શ્રીમદજીએ બહુ માર્મિક વાત કરી છે કે આવી ભૂલ કરનારા જીવોને સદવિચાર હોય છે ખરો, પણ સદવિચારનું બળ નાશ પામી ગયું હોય છે, તેથી એ પોતાના વિચારને કાર્યાન્વિત કરી શકતા નથી, અને એ સદવિચાર જે એને મળ્યો એ પણ નિષ્ફળ જવાનો પ્રસંગ બને છે. આગળ બીજું કેટલું નુકસાન જાય છે એ તો કહેવું જ મુશ્કેલ છે, કે એક વર્તમાન ભાવ તો બગડે આગળના ઘણા આનંદ ભાવ બગડી જાય, એ તો પાછું બહુ મોટી વાત છે. સમ્યક દર્શન અને મિથ્યા દર્શનની જે કેન્દ્ર બિંદુ એ છે ગુણ દોષ. સમ્યક દર્શન અનંત ગુણોને પ્રગટ કરે છે, કહેવાય એક સમ્યક દર્શન પ્રગટ થયું, અનંત ગુણો સાથે એનો સીધો સંબંધ છે કે આત્માના અનંત ગુણોને પ્રગટ કરે છે. તો એથી વિપરીત લ્યો તો મિથ્યા દર્શન તો કે અનંત ગુણોને અનંત ગુણોને આવરે છે, બરાબર થઈ ગયું. એટલે ગુણદોષ સાથે સીધો સંબંધ થયો. હવે કુસંગ કરવો એનો અર્થ જ બીજો એ છે કે દોષની સાથે પ્રીતિ કરવી, દોષ પ્રેમ કેળવવો, દોષ પ્રેમને અનુસરવું, દોષની પ્રીતિની પાછળ પાછળ જવું આત્માએ, આ એને સીધો હિસાબ થયો. તો એને સમ્યક દર્શન વિરુદ્ધ ગયો કે નહીં, હા થઈ ગયું ને, એને 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 તો અનુમોદના મળવાની છે દોષિત જીવને, હા એની અનુમોદના થઈ ગઈ એ તો ઠીક છે, પણ પોતાને ઘણું નુકસાન છે આથી મોટું. ખાલી અનુમોદના થઈને પોતાના ગુણ હોય તો ચાલ્યા જાય, અહીં તો એમ કહેવું છે, ન હોય તો પ્રગટે નહીં, સદવિચાર આવે તો સદવિચાર નો આગળ બળ ચાલે નહીં, અને ગુણ હોય તો ગુણ ચાલ્યા જાય, અવગુણ થઈ જાય ગુણમાંથી, એટલું મોટું નુકસાન જાય. ધ્યાન રાખવું વધારે સારું છે, વધારે સારું છે. ગુણદોષ ઉપર જેની દ્રષ્ટિ છે એને ખાસ ધ્યાન રાખવું, કેમ કે આખરમાં તો દોષને પોષણ મળે એવું પોતાથી કાંઈ ન થવું જોઈએ, નહીંતર પોતાને નુકસાન થઈ જશે. અહીંયા તો જેમ કહ્યું ને કે સત્યશિલાદિ ગુણ નષ્ટ હો જાતે, એનો અર્થ એ છે કે પોતે પોતાની મૂડી ખોઈ બેસે છે. હજી ગુણની મૂડી છે એ ખોઈ બેસે છે, આ સીધી વાત છે. યોગીન્દ્રદેવ પરમાત્મા પ્રકાશ બીજા અધિકારની 110 ગાથા છે. આત્મભાવનાનો બહુ સારો ગ્રંથ છે, જેવો નિયમ સાર આત્મભાવનાનો ગ્રંથ છે એવો જ પરમાત્મા પ્રકાશ પણ આત્મભાવનાનો જ ગ્રંથ છે. આપણે ત્રણ ગાથાના પ્રવચનો દ્રવદૃષ્ટિ પ્રકાશના બીજા ભાગ તરીકે સંકલિત કર્યા છે, પરમાત્મા પ્રકાશના ત્રણ ગાથાના. પછી 1100 કયો છે નંબર? શ્રી કુલધર આચાર્ય સાર સમુચ્ચય શ્લોક 270 છે. કુલધરાચાર્ય નો કઈ ઇતિહાસ મળે છે ને, નવું નામ છે ને કુલધરાચાર્ય. બુદ્ધિમાનો કો સદા સુખદાયી સત્સંગતિ હી કરના યોગ્ય હૈ, આ સત્સંગ ઉપરનો બોલ છે. બુદ્ધિમાનો કો સદા સુખદાયી સત્સંગતિ હી કરના યોગ્ય હૈ, સત્સંગને વિશેષણમાં આપ્યું છે સુખદાયી, કે બુદ્ધિમાનો એ તો સદાય સુખદાયક એવા સત્સંગ જ કરવા યોગ્ય છે, અને સત્સંગ કરે તે જ બુદ્ધિમાન છે એમ લેવું, શું બાકી બુદ્ધિ નથી. ઉસી સે હી, એ બુદ્ધિની પરીક્ષા છે. આ તો લૌકિક માણસો આટલી વાત તો સમજે છે. અંગ્રેજીમાં તો કહેવત છે, મેન ઇઝ નોન બાય ધી કંપની હી કીપ્સ, માણસને કેવી સંગત છે એના ઉપરથી એની બુદ્ધિનો આંક મુકાય છે, એની યોગ્યતાનો ડિગ્રી મુકાય છે કે આ માણસ કેવો હશે, એ કેવી સંગતિ રાખે છે, એના મિત્રો ઉપરથી, એના સંગ ઉપરથી, એ કોનો કોનો સંગ કરે છે એના ઉપરથી એની યોગ્યતા નક્કી થાય છે. એટલે જે માણસ કુસંગ કરે છે એની બુદ્ધિનો આંક મુકાઈ જાય છે. બુદ્ધિમાનો કો સદા સુખદાયી સત્સંગતિ હિ કરના યોગ્ય હૈ, ઉસી સે હિ ગુણરહિત પુરુષ ભી મહાપણે કો પ્રાપ્ત હો જાતા હૈ. ઓલા પણ ગુણવાળાને અવગુણ થઈ જાય છે, અહીંયા એમ કહે છે કે ગુણ ન હોય તો એને ગુણની પ્રાપ્તિ સત્સંગથી થાય છે. એ બહુ મોટો લાભ છે, વર્તમાનમાં એ લાભ છે અને ભવિષ્યકાળનો પણ એનો અનંતકાળનો લાભ છે. સત્સંગ, એમને તો સત્સંગને બહુ ગાયો છે. ત્રણ બોલ છે સત્સંગના, ત્રણ બોલ છે, નવમાંથી 6 કુસંગના છે. જે 9 નોટ કરાવ્યા ને એમાં 3 સત્સંગના છે અને 6 કુસંગના છે, એમ 9 બોલ છે. 1270 સત્સંગ ઉપર તો રોજ થોડું ઓછા વધતા પ્રમાણમાં સવારે ચાલે છે.
સત્સંગ
એટલું દર્શનમાં આવરણ વિશેષ છે અથવા પ્રાબલ્ય છે ભાવમાં. ઉપદેશની અસર નહીં થવાનું કારણ દર્શન મોહનું ગોદડું શ્રીમદજીએ લીધું છે પાછા, કે જેને ગોદડું ઓઢીને સૂતો છે એને સદગુરુના ઉપદેશની લાકડી વાગતી નથી, પણ જેને ધોતી ઓઢ્યું છે એટલે પાતળો પડી ગયો છે જેનો દર્શન મોહ આછો થઈ ગયો એને સદગુરુના ઉપદેશની લાકડી વાગી છે, વાગે છે એને, એનું કારણ એ છે. કેટલું દર્શન મોહની પ્રબળતા ગણવી જોઈએ. જે આત્મહિતનો ઉપદેશ છે એની જે અસર આવવી જોઈએ એ અસર ન આવે એનો અર્થ કે દર્શન મોહનું પ્રાબલ્ય વધારે છે, બળવાન પણ વર્તે છે. એ તો પોતે કહે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ મળે છતાં આ જીવ જો પોતાનું કલ્યાણ ન સાધે તો સમજવું કે મા મોહનીની બળવત્તરતા વર્તે છે. આવા શબ્દો છે, આવશે હજી વાત નથી આવી પણ આવશે. હજી જેમ લોઢાનો સંગ કરવાથી, આ છે મુનિવર રામસિંહ પાહુડ દવા ગાથા 148, જેમ લોઢાનો સંગ કરવાથી અગ્નિ પણ મોટા મોટા ઘણ વડે પીટાય છે, એ યોગીન્દ્રદેવનો જે દ્રષ્ટાંત છે એ આ મુનિરાજે પણ લીધો છે, તેમ દુષ્ટજનોના સંગથી ભલા પુરુષોના ગુણો પણ નષ્ટ થઈ જાય છે. એક જ અભિપ્રાય છે, જે યોગીન્દ્રદેવનો અભિપ્રાય છે એ જ અહીંયા મુનિવર રામસિંહનો અભિપ્રાય છે. બે રચિતા જુદા જુદા શાસ્ત્રના છે, એક જ વાત લખે છે, કાંઈ ફેરફાર નથી, એક જ વાત હોય. એ તો સિદ્ધિ એનું એનું કારણ છે, પદાર્થ દર્શન એક છે ને, એક જાતિના પદાર્થનો અનુભવ થયો તો કેવી રીતે બીજી વાત કરશે, બધાનો અનુભવ સરખો છે, વાત એક જ સરખી આવશે. સિદ્ધિ વાત છે 1420. અમિત ગતિ આચાર્ય સુભાષિત રત્ન સંદો શ્લોક 460, આમાં 270માં પાને છે. આલોક અને પરલોક બંને લોકમાં ઉત્તમ ફળને દેવાવાળી સજ્જનોની સંગતિ, આ સત્સંગ ઉપર છે, પ્રાણીઓની વિષય તૃષ્ણાને નષ્ટ કરે છે. શું કહે છે? આ લોકમાં અને પરલોકમાં, એટલે આ ભાવમાં અને હવે પછીના ભાવમાં, આગામી ભાવમાં, કોઈ પણ ભાવમાં આવતો ભાવ હોય એમાં બંનેમાં ઉત્તમ ફળ દેવાવાળી સત્સંગની, સત્સંગ છે એ બંનેમાં અત્યારે વર્તમાન ભાવને પણ સફળ કરે છે, આવતા ભાવને પણ સફળ કરે છે. એ પ્રાણીઓની વિષય તૃષ્ણાને નષ્ટ કરે છે. એટલે શું છે કે વિષય તૃષ્ણાથી જીવ દુઃખી છે, જીવને દુઃખનું કારણ પોતાના વિષય તૃષ્ણાનું કારણ છે. ગર્વને શાંત કરે છે, અભિમાનને પણ શાંત કરે છે. એટલે સત્સંગ મારે એને મિથ્યા અભિમાન છે એ ચાલ્યું જાય છે. સમ્યક જ્ઞાનને પ્રગટ કરે છે, સત્સંગનું ફળ સમ્યક જ્ઞાન પ્રગટ થવું, તે આત્મજ્ઞાન થવું, તે સત્સંગનું ફળ છે. લીધું છે સુગાનીજી, આત્મસંગ હોના એ શ્રી ગુરુ કા સંગ હોના ચાહીએ, સત્સંગ શ્રી ગુરુ કા સંગ હોવા, આત્મજ્ઞાન હોના એ શ્રી ગુરુ કા સંગ હોના ચાહીએ, એમ કરીને પત્રની અંદર એ વાત લીધી છે. ગુરુદેવનો સંગ થયો છે એનું ફળ તો આત્મજ્ઞાન થવું, તે જ હોવું જોઈએ. તે સમ્યક જ્ઞાનને પ્રગટ કરે છે, નીતિને ઉત્પન્ન કરે છે, અનીતિ છોડાવી દે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિપત્તિને હરે છે, અનેક પ્રકારની બાધાઓ અને વિપત્તિ સહેજે ખસી જાય છે, સંપત્તિને સંચિત કરે છે. ગુણ સંપત્તિ તો ખરી, પુણ્ય તો આપોઆપ ખડની જેમ ઉગે છે, બાજુ ફળની બાજુમાં ખડ ઉગે એની જેમ પુણ્ય તો થાય છે. અથવા જે સજ્જનની સંગતિ પ્રાણીઓના સમસ્ત દુઃખોને નષ્ટ કરવામાં સમર્થ છે તે કયા નિર્દોષ ફળને ઉત્પન્ન નથી કરતી, સદોષ ફળ ના લીધા છે, પણ સંપત્તિ ની સંચિત કરે છે એમ લીધું ને, તો સદોષ ફળ નહીં, કયા નિર્દોષ ફળ ને ઉત્પન્ન નથી કરતી એમ કહે છે. અર્થાત સજ્જન ની સંગતિ બધા જ પ્રકારના ઉત્તમ ફળને ઉત્પન્ન કરે છે. એ પણ સત્સંગનો કેટલો લાભ છે એના ઉપર સ્પષ્ટ અભિપ્રાય છે. 1524 પાનું 289 છે. અમિત ગતિ આચાર્ય તત્વ ભાવનાનો શ્લોક 12મો. જીસ સંસાર મેં અનેક ઉપાયો છે, પાલન પોષણ કરકે બઢાઈ હુઈ ભી યહ અપની દેહ ભી અપની નહીં હોતી હૈ, વહાં અપને અપને પૂર્વ મેં બાંધે હુએ કર્મ કે વશ પડે હુએ, પુત્ર સ્ત્રી મિત્ર પુત્રી જમાય વ પિતા આદિ બિલકુલ જુદે પદાર્થ, કિન જીવો કે અપને પ્રગટપણે હો સકતે હૈ, એ બિલકુલ જુદે પદાર્થ કિન જીવો કે અપને પ્રગટપણે હો સકતે હૈ, એસા જાન કરકે બુદ્ધિમાન માનવો કો માનવ કો સદા અપની બુદ્ધિ અપને આત્મા મેં સ્થિર કરની ઉચિત હૈ. અસત્સંગ ઉપરનો બોલ છે, કુસંગ ઉપરની વાત નથી, પણ અસત્સંગ ઉપરની વાત છે. ત્રણ ભેદમાંથી ભેદ છાંટીએ તો એ છે કે જે સંસારમાં પોતાનો દેહ પણ પોતાનો નથી, કે જે દેહને રોજ પોષણ આપે છે ખાઈ પીને, એ પણ જ્યારે પોતાનો સગો નથી, એ પણ નોટિસ આપ્યા વગર હાલતો થાય છે કે માંદો પડે છે કે કાંઈ પણ થાય છે અથવા અનેક પ્રકારના દુઃખનું પણ નિમિત્ત થાય છે, એ પણ પોતાનો નથી એટલે પોતાને વશ નથી, પોતાના ઈચ્છા અનુસાર એની પ્રવૃત્તિ નથી, તો પછી જે કુટુંબ પરિવાર છે એવા બધા નામ આપ્યા છે પુત્ર સ્ત્રીથી માંડીને, એને તો કોણ માણસ પોતાનું કહે, આવું જાણે એ કોણ પોતાનું કહે જેને દેહ પણ પોતાનો નથી એમ ખ્યાલમાં આવે શું. અને જ્યાં એમ વાત છે તો પછી બીજા પદાર્થો પોતાના છે એમ કોણ કહે શું, કે એમ તો કોઈ કહી શકે એવું નથી શું. એવું જાણીને જો આવું જાણવા જાણે યથાર્થપણે એમ જાણવું જાણે યથાર્થપણે, તો બુદ્ધિમાન માણસ પોતાના આત્મામાં આત્મબુદ્ધિને સ્થિર કરે છે, પોતાના આત્મામાં ઉપયોગને અથવા સર્વ પરિણામોને પોતાના સ્વરૂપમાં સ્થિર કરે છે, અને એ જ ઉચિત છે. કાં તો જીવ પોતાના પરિણામને પોતાના સ્વરૂપમાં કેન્દ્રિત કરે, અને કાં તો જીવ પોતાના સ્વરૂપને છોડીને અન્ય પદાર્થને વિશે પરિણામ કેન્દ્રિત કરે, ક્યાંક તો કરશે જ, તો એક સુખનું કારણ છે ને બીજા દુઃખનું કારણ છે, આ તો સીધી સીધી વાત છે. બુદ્ધિમાન માણસે વિચાર કરીને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું યોગ્ય છે, સીધો એમાંથી ફલિતાર્થ નીકળે છે. ના, અસત્સંગમાં જાય છે એ બહુ ઓછાને ખ્યાલ છે, અને અસત્સંગ વિચાર બળ પ્રવર્તતું નથી, કુસંગથી વિચાર બળ પ્રવર્તતું નથી. સત્સંગ જ કરવા યોગ્ય છે, અસત્સંગમાં ઉદાસ રહેવા યોગ્ય છે, અને કુસંગથી તો 10 ગાઉ દૂર રહેવા જેવું છે, એનો તો વિચારે કરવા જેવો નથી કાંઈ. પણ જે પૂર્વકર્મને લઈને જે સંયોગમાં આવી પડેલા છે પોતે, એમાં ઉદાસ રહેવા યોગ્ય છે, એ મુખ્ય વાત છે. છૂટી ન શકે પણ ઉદાસીન તો રહી શકે, બસ પછી વાંધો નથી. કુસંગને તો છોડી દેવાની વાત છે, એ તો કોઈ ભોગે ન પોસાય એમ હોવું જોઈએ, એમ હોવું જોઈએ કે કોઈ ભોગે ન પોસાય, એટલે કે એને છોડતા કોઈ ભોગ દેવો પડતો હોય તો તૈયારી રાખવી, નહીં તો નુકસાન મોટું છે. અસત્સંગમાં ઉદાસીન રહેવા યોગ્ય છે, તો એને અસત્સંગના નુકસાન પહેલા બખ્તર પહેરી લીધું. હવે ઘા નહીં વાગે, એને ઘાયલ નહીં થાય, નુકસાન નહીં કરે, એને પોતે પ્રોટેક્શન કરી લીધું, પોતાનું સંરક્ષણ ઉદાસીનતાથી કરી લીધું. સત્સંગનો જ્યાં વિવેક કરાવે છે ત્યાં જીવ વળી પાછી આડોડાઈ કરે, કાં તો નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ તમારી. મિતના વિવેકની પણ કોઈ ખબર પડતી નથી કે કોનો સંગ કરાય ને કોનો સંગ ન કરાય, એટલી પણ જેને ખબર પડતી નથી એ આત્માનો શું વિવેક કરશે. એકવાર પૂજીબેન છે પાસે બેઠા હતા, બહારથી એક મહેમાન આવેલા હતા, ચર્ચા વ્યક્તિગત ચાલી ગઈ. પહેનારનું એમ કેવું હતું કે અમને તો આવી સરસ આત્માની અધ્યાત્મની વાતો સાંભળવા મળે છે, સિદ્ધાંતમાં તો કાંઈ એવું લાગતું નથી કે સિદ્ધાંતમાં ભૂલ આવતી હોય, તો પછી અમારે અમને એમ લાગે છે કે આ સંગ તો ચાલુ રાખવો જોઈએ, કંઈક આપણને લાભ થશે. જેને માટે વાત ચાલતી હતી તો હું કહ્યું કે સત્પુરુષનો વિદ્યમાન હોવા છતાં એથી વિમુખ વર્તવાનું બનતું હોય, એટલો પણ જેને વિચાર ન રહ્યો હોય એના અધ્યાત્મના વિષયનો વિચાર પણ કરી શકાય એવો નથી કે એમાં કાંઈ આપણને લાભનું કારણ થાય, કેમ કે સ્થૂળ વિવેક ચાલ્યો ગયો છે. આ તો એ વચ્ચે એ ઉત્તર મેં જ આપ્યો, કેમ કે પૂજ્ય બેન શ્રી તો એના ઉપર પોતાના ઉપર આવી જાય એટલે એવો તો કાંઈ ઉત્તર દે નહીં. આનું શું કીધું શ્રીમદજી વાંચેલું હતું એટલે એમ લાગ્યું બની વાત તો તમારી ઠીક છે, કે આ વાતનો વિચાર નહોતો આવ્યો. સાંભળતા સારું લાગે એટલે એમ થાય કે ના ના આપણને સારું જાણવા મળે છે, સારું સાંભળવા મળે છે, વાતો સારી સારી થાય છે, કોઈ ખરાબ વાત તો થતી નથી. એટલે આ એક પાછો આગળ મૂક્યો એટલે લાઈટ થઈ. વાત તો ઠીક છે કે આ વિવેક નથી તો ઓલી બીજી વાતમાં વિચાર કરવા જેવો છે. સ્થૂળ વિવેક તો નથી, સૂક્ષ્મ વિવેક ક્યાંથી હશે, કેવી રીતે હશે, એ પહેલો વિચાર કરતો હશે. એટલે ગુરુદેવે બહુ સરસ ધ્યાન ખેંચ્યું છે. ગુરુદેવ તો નિમિત્તના નિષેધક તરીકે જગતની અંદર બહુ પ્રસિદ્ધ થયા કે નિમિત્તને ઉડાડે છે, નિમિત્તને ઉડાડે છે. લોકોએ કાગા રોળ કરી નાખે અને ગુરુદેવને ખોટા ચીતર્યા. એ ગુરુદેવનું એવું વચન છે, કુદરતી મળી ગયું. શું મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનોમાંથી છે ઘણું કરીને 831 નંબર કે નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે. જે નિમિત્તમાં નિશ્ચયને બાને ભૂલ્યા છે તે નિશ્ચયમાં પણ ભૂલેલા છે અને વ્યવહારમાં પણ ભૂલેલા છે, તે પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. એટલા પછી મોકલી જાય છે એટલે એ વિષય બહુ ખ્યાલમાં ન આવે એવો ભૂલ થાય એવો વિષય છે, વિચારવા જેવો છે. ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવ પ્રવચન સારની ટીકા ગાથા 268. આ તો ચરણાનો યોગ સૂચક ચુલિકાની ગાથા છે. 268 ગાથા એટલે ત્રીજો અધિકાર ચાલે છે. જે જીવ સારી રીતે સંયત હોય તે જીવ પણ લૌકિક સંગથી લૌકિક જનના સંગથી અસંયત થાય છે. મુનિરાજને ઉપદેશ છે, આચરણનો અધિકાર છે તો આ ઉપદેશ મુનિરાજને છે કે જે જીવ સારી રીતે સંયત હોય, મુનિદશા અંગીકાર કરી હોય, એણે લૌકિક સંગ ન રાખવો, લોકોનો સંગ ન રાખવો, એ લોકની વચ્ચે રહે જ નહીં. મુનિ મુનિની દીક્ષા લીધા પછી મુનિ લોકમાં રહે જ નહીં. એ અસંગ દશા સાધવા નીકળેલા સંગથી દૂર જઈને આ બાહ્યાભ્યંતર અસંગપણું જ ઉપાસે છે. અને જ્યાં ગુરુદેવ કહેતા કે કોઈ પ્રાણીનો પગરવ ન હોય ત્યાં જઈને ધ્યાન જ્ઞાન ધ્યાન કરે છે. પગનો અવાજ ન હોય એટલે હાલો ચાલો ન હોય એવા એકાંત સ્થળમાં જાય. લૌકિક સંજનની સંગતિ તો મુનિ કરે જ નહીં. તો એ અસંયત થાય તો એનો સંયમ ટકી જ ન શકે. જો એને લોકોની જરૂરત લાગે, લોકોના સંગમાં રહેવાની એને જરૂરત લાગે તો એનો સંયમ કદી ટકી શકે નહીં. કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક તેને વિકાર અવશ્યમ ભાવી છે. પાણીને અગ્નિ બાજુ મારીએ તો પાણી ઊનુંથી આવી ના રહે નહીં. માટે લૌકિક સંગ સર્વથા નિષેધ્ય જ છે. મુનિરાજને લોકોનો સંગ સર્વથા નિષેધ્ય છે. એ મૂળ ગુણમાં છે આ વાત. જે મૂળ 28 મૂળ ગુણ છે ને એમાંનો આ એક ગુણ છે. અચેલપણું અથવા એવું કંઈક કે છે એને 28 મૂળ ગુણ માટે, જેમાં લૌકિક સંગ ન કરે, લૌકિક સંગ છોડી દે છે. અથવા જે એમ કે રંગરાગમાં તીવ્ર રસવાળા હોય એવા જીવોનો સંગ મુમુક્ષુ એ કરવો નહીં. અમિત ગતિ આચાર્ય સુભાષિત રત્ન સંઘ શ્લોક 428 ફરીને સુભાષિત રત્ન સંઘ માંથી આવ્યું છે. यहाँ निंदित दुर्जन संगति प्राणियों के जिस दोष को अहित को करती है, दोष एटले अहित को, यहाँ निंदित दुर्जन संगति प्राणियों को जिस अहित को करती है उसको करने के लिए न भूख से पीड़ित व्याघ्र समर्थ है, न क्रोध को प्राप्त हुआ आशीविष सर्प समर्थ है, न बल वीर्यम एवं बुद्धि से संपन्न शत्रु समर्थ है, न उन्मत्त हाथी समर्थ है, न राजा समर्थ है और न उद्धत सिंह भी समर्थ है. શું કહે છે? આ બધા મૃત્યુદંડના એક એક દ્રષ્ટાંત લીધા છે. શું કે વાઘ હોય, ભૂખ્યો વાઘ હોય તો મારી ખાઈ જાય, તો કે સર્પ હોય આશીર્વિષ એટલે એકદમ ઝેરી સર્પ હોય તો ઝેરથી માણસ મરી જ જવાનો છે. એ જેટલું નુકસાન ન કરે એટલું નુકસાન દુર્જન સંગતિ કરે છે. કેમ કે એ એક મરણ ખાય તો એ વાત નથી લીધી, નહીંતર શાસ્ત્રોમાં એ વાત પ્રસિદ્ધ છે કે એ તો એક મરણ કરશે તારું, સર્પ કરશે તો મરી જઈશ, વાઘ ખાઈ જશે, સિંહ ખાઈ જશે, કે દુશ્મન બહુ તીવ્ર હશે તો એ તને મારી નાખશે. એક વખત મરવાનું થશે. હા, અને આ તો અનંતવાર જન્મ મરણ કરાવશે. માટે કુસંગમાં તો 10 ગૌ દૂર રહેજે. કુસંગ ભૂલે ચૂકે કરીશ. હા, નિંદિત દુર્જન સંગત એ તો દુર્જન સંગત નિંદાને જ પાત્ર છે. એ કોઈ અપેક્ષાએ પણ પ્રશંસાને પાત્ર નથી. એમ નિંદાને જ યોગ્ય છે એમ કેવું છે. એટલે જગતમાં છેલ્લામાં છેલ્લું નુકસાન મૃત્યુનું છે, એનાથી વધારે નુકસાન બતાવ્યું છે. એ તો શું કરી શકે બિચારા, એનું શું કામ છે. પહેલા તો એક વાત છે, એટલે તો પૂજ્યબેન શ્રી ખાસ વાત કરે છે કે અભિપ્રાય ફેર થયો છે કે નહીં એ તપાસવું, નહીંતર ઊંધા અભિપ્રાય વાળા સાથે આપણે સંગ કરવા જવાની વાત થઈ જશે, કુસંગ કરવા જેવી વાત થઈ જશે ને. અભિપ્રાય ફરે તો એનો કુસંગ ન રહ્યો ને પછી એમ. એટલે પહેલાં અભિપ્રાય તપાસવો, એમ વર્તન તપાસવું એમ નહીં, વાણી તપાસવી એમ નહીં, શું વ્યાખ્યાન તપાસવું એમ નહીં, પુસ્તક તપાસવું એમ નહીં, શું લખે છે શું બોલે છે, અભિપ્રાય તપાસવો. અભિપ્રાય બરાબર છે બધું તો આગળ ચાલવાની વાત છે, નહીતર અશાંતિ વધે છે. એકતા નથી થતી પણ હળીમળીને અશાંતિ વધે છે, એવું થાય છે. એના કરતાં દૂર રહીએ તો અશાંતિ રસપ્રસ ન થાય. મળવાથી કાંઈ વાંધો પડે ને, સાથે રહેવાથી વાંધો પડે છે, સાથે રહેતા જ ન હોય તો વાંધો પડવાનો શું પ્રશ્ન છે. એ તો બહુ ઊંડી સમજણમાંથી બધી વાતો નીકળેલી છે. એટલે તો દુષ્મ કાળ કહ્યો છે શ્રીમદજીએ, શ્રીમદજી વારંવાર દુષ્મ કાળ કહે છે. અથવા શાસ્ત્રમાં પણ આ કાળને દુષ્મ કાળ કહેવાનું કારણ એ છે કે કાં તો જીવને કુસંગ હોય છે કાં અસત્સંગ હોય છે. સત્સંગ તો ભાગ્યે જ મળે છે, અથવા સત્સંગ એટલો બધો દુર્લભ છે કે એના માટે તો એટલા પુણ્ય જોઈએ ને એટલી પોતાની પાત્રતા જોઈએ, બે વાત સાથે જોઈએ તો સત્સંગ થાય, નહીં તો સત્સંગ ન થાય. અસત્સંગનો તો ઘેરાવો છે જાણે 24 કલાક, અને ક્યાંક કુસંગ પણ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ જાય છે. થોડો આપણે તપાસી શકાય છે, પણ આપણે તો એમ લેવું કે સત્સંગ જ એટલો ઉપાસવા યોગ્ય છે કે આપણા માટે જાણે કે સત્સંગ સિવાય બધો કુસંગ ગણી લઈએ, એમ નુકસાનનું કારણ થતું હોય માટે કુસંગ. એમ સત્સંગથી કરશે તો નુકસાન જ ને, ઉદાસીનતા પકડી લઈએ તો બીજી વાત છે. તો એ તો એને અસત્સંગ ન રહ્યો પકડશે ક્યાંથી, અને અસત્સંગ પછી નથી રહેતો. જ્યારે સત્સંગપૂર્વક ઉદાસીનતા પ્રાપ્ત થાય તો એને જે સંગ છે એ સંગ પણ એ નથી રહેતો, કેમ કે એ તો ઉદાસ છે એ સંગમાં. એટલે પછી એને એ સંગ ગણવો ઉચિત નથી કે હવે અસત્સંગ કરે છે કે અસત્સંગ મારીએ છે, એ એને ગણાતો નથી. કેમ કે સંગનો અર્થ એમ છે કે પોતે સંગ કરવાનો પરિણામ કરે એનું નામ સંગ છે, સંયોગ થાય છે એનું નામ સંગ છે એમ અહીંયા વાત નથી, પણ પોતે સંગ કરવા માટેના પરિણામ કરે છે એને સંગ કયો છે. નહીં સંયોગ સાથે સંબંધ એમ તો, પણ ભગવાનની સભામાં અજ્ઞાનીઓનો સંખ્યા સૌથી વધારે છે, એટલે ભગવાનને કઈ અસત્સંગ થઈ ગયો કે કુસંગ થઈ ગયો એમ નથી. પોતે સંગ કરવાના પરિણામ કરે ત્યારે એને સંગ કર્યો એમ કહેવાય. જ્ઞાનીઓ પાસે આવે છે, ગુરુ પાસે આવે છે, પાપીમાં પાપી જેવો આવે એવું કાંઈ નથી, એને અધિકાર નથી એવું કાંઈ નથી. કોઈ પણ પાપી જીવને સદુપદેશ ગ્રહણ કરવાનો અધિકાર છે, આવી શકે છે, આવે એનો કોઈ વાંધો નથી. ભૂતકાળમાં એવું જીવન ખરાબ હોય છતાં વર્તમાનની અંદર પોતે ફરવા તૈયાર હોય, જ્ઞાની પાસે આવે તો જ્ઞાની એનો અભિપ્રાય તપાસે છે કે આત્મહિત કરવું છે તારે, આત્માના હિતથી આવ્યો છો કે કોઈ બીજા હેતુથી આવ્યો છો નક્કી કર. બીજા હેતુથી આવ્યો હશે તો અમે સંગ કરવા માંગતા નથી. આત્મહિતથી આવ્યો હોય તો તને આદર સત્કાર છે તારો, કોઈ ખુશીથી બોલ તારે શું કહેવું છે, શું તારે તું શું માગે છે. ખાધા પીધા વિને એને એનો સંગમાં એ પોતે જે કહેવા યોગ્ય કહે કે જમવાનો સમય થઈ ગયો છે, કાંઈ આજ આજ જમવા બરાબર, આ જીવ આવ્યો છે ને એને અરે આપણે બેસવું, કેટલી બધી તૈયારી. પૂછી બેન શ્રી માંદગી ભૂલી જાય છે, એવી ચર્ચા ચાલી જાય છે, કોઈ જિજ્ઞાસો આવી જાય છે, કેટલો શ્રમ પડે છે ને કેટલી અશક્તિ છે ને શરીરની શું સ્થિતિ છે બધું ભૂલી જાય છે, અને નહીં ધારેલા સમય સુધી ચર્ચા લંબાવે છે, લોકોને નવાઈ લાગે છે ત્યાં સુધી કે જેનો ખ્યાલ ગયો હોય કે હવે આ પરિશ્રમ વધારે પડતો પડે છે માટે જે બોલાવીને પૂરું કરાવી નાખો, પછી જે બોલાવી નાખે ને પોતે શરૂ કરે પાછા ચર્ચા. આ બધો અનુભવ સિદ્ધ વાત છે. જે બોલાવી હોય પોતે ચર્ચા શરૂ કરે, કોઈ ઊભા ન થાય પછી, તો સાંભળવાના તો લોભી બેઠા હોય છે, પોતે ચાલુ રાખી દે પાછા ચાલુ કરે. અને એવું એક વાર કરે બે વાર કરે તો ક્યાં ગણે નહીં, પોતે ચાલુ જ રાખે. આ બધા પ્રસંગ જોયા છે. એટલી જ્ઞાનીને આદર હોય છે જિજ્ઞાસુ પ્રત્યે. પછી એમ નહીં કે પરિચિત છે માટે એને એટલો ટાઈમ આપીશ, તદ્દન નવાને પહેલા વહેલા આવ્યા હોય તો આવું ને જેને ઓળખતા ન હોય પાળખતા ન હોય સુધી જોયા ન હોય એને એને આટલો રિસ્પોન્સ આપે છે. લોકો ફરિયાદ કરે છે અમને કંઈ સાંભળવા મળતું, સુધારી તૈયારી કરી કેવા બધા પ્રસંગો બને છે. હા ચાલો, આ બાજુ મોટું હતું ને એટલે સહેજ માઇક ઉપર દઉં છું. એટલે કહેવાનો એ મતલબ છે કે સંગ એટલે પોતે સંગના પર સંગ કરવાના પરિણામ કરે એને સંગ કહે છે. જ્ઞાની પાસે કોઈ દુષ્ટ જીવ આવે માટે જ્ઞાનીને દુષ્ટનો સંગ થયો એમ ન કહેવાય, એમ કહેવું છે. એનો અભિપ્રાય જો આત્મહિત કરવાનો હોય તો જ્ઞાની એનો આદર કરે છે, અવશ્ય આદર કરે છે, અને પોતાની પ્રતિકૂળતાને સહન કરીને આદર કરે છે, એટલી હદે આદર કરે છે કે પોતાના સ્વાસ્થ્યનો પણ ગણકાર ન ગણકારે, એટલો બધો આદર કરે છે. સામાજિકમાં કાંઈક એવું દેખાય તો એટલી બધી પોતાની તૈયારી હોય છે, એટલી નિષ્કારણ કરુણા હોય છે, કાંઈ લેવું દેવું તો છે ને, એટલી નિષ્કારણ કરુણા હોય છે.
વિચાર કરીને ગયા છે કે શ્રીમદજી કહે તો જ મારે જન્મ છે.
પછી પછી શું છે
જમાડે
છે ને મણિભાઈ નામ હતું મણિભાઈ. એમને તો સારી આસ્થા હતી, મણિભાઈ દીક્ષા લેવાના હતા એમને. બરાબર. પણ એ દીક્ષા લેતા અટકી ગયા હતા સ્થાનક વાસીમાં. એ વાત સાચી છે. આવશે એમ પત્ર આવશે મણિભાઈ ઉપર છે, પત્ર છે. પણ એ વાત છે એમના જીવનમાં પલટો આવ્યો હતો મણિભાઈ. મણિભાઈ ગાંધી, ગાંધી કુટુંબ બોટાદનું, મહારાજન મંદિર રાજન ગાંધી ના દીકરા મણિભાઈ ગાંધી. બરાબર. પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, પરમાર્થ વિંશતિ શ્લોક નો. યતિને કોઈ બીજા પદાર્થની સાથે જે સંયોગ થાય છે તે એક પ્રકારની આપત્તિ છે. એ જ યતિને ધનવાનોની સાથે સંગમ થઈ જવો તે મોટી ભારે આપત્તિ છે. અને જે પુરુષ લક્ષ્મીના મદરૂપી મદિરાથી મત થઈ રહેલ છે તથા મદને લઈને જેનું મુખ ઊંચું રહે છે એવા રાજાઓની સાથે સંબંધથી જુઓ તે સંબંધ મોક્ષાભિલાષીના ચિત્તમાં મરણથી પણ અધિક દુઃખદાયક છે. એટલે કે પોતે કુસંગને ચાહતા નથી અને કેવો ગણે છે, એને કેવો ગણે છે કે આપત્તિરૂપ ગણે છે, પોતે કુસંગને ચાહતા નથી. એટલે સંયોગ થાય છે અને જોવે છે કે આનો અભિપ્રાય બરાબર નથી, પણ આ પાછો માથે આવીને પડે છે અને એને તો કંઈ સુધરવું છે નહીં, તો એને એક આપત્તિ ગણી લઈએ છે કે આ ક્યાં આપત્તિ આવી, શું પૈસાવાળો છે માટે ભલે રહ્યો એમ નહીં, રાજા છે માટે ભલે રહ્યો એમ નહીં, હું ઉલટાનું એને આપત્તિ ગણે છે, દુઃખદાયક ગણે છે, અધિક દુઃખદાયક ગણે છે, જેટલા દુર્ગુણ વધારે એટલો અધિક દુઃખદાયક ગણે છે એનો સમય. પણ શું છે કે એમાં એ આપત્તિ ગણે છે, દુઃખદાયક ગણે છે, એનો અર્થ કે અપેક્ષા તો નથી, ઉપેક્ષા છે, ઉદાસીનતા છે, પણ એનું મૂલ્યાંકન કરી દીધું. શૈલી તો બધી અનેક રીતે આવે ને, આ એક ઇનડાયરેક્ટ શૈલી છે. પછી અમિત ગતિ આચાર્ય સુભાષિત રત્ન સંધુ 427 આવી ગયો, 428 છોટા છોટા લીધા છે, વિષય એક જ ચાલે છે ત્યાં. વ્યાઘ્ર દુષ્ટ હાથી ઓર સર્પો કે સંગ સે ભય કો ઉત્પન્ન કરને વાલે વન મે રહેના અચ્છા હે. વાઘ સિંહ હાથી સાપ એના મનમાં રહેવું સારું છે. પ્રલયકાલીન વાયુ સે ઉઠતી હોઈ ભયાનક તરંગો સે વ્યાપ્ત સમુદ્ર મેં ડૂબ જાના અચ્છા હે. તોફાની સમુદ્રમાં ડૂબી મરવું અચ્છું છે, એ તો બચાય જ નહીં. ઓર સમસ્ત સંસાર કો જલાને વાલી જ્વાલાયુક્ત અગ્નિ કે શરણ મેં જાના ભી અચ્છા હે. દાવાનળ સળી ગયો હોય તો એમાં કૂદી પડવું સારું છે, પરંતુ તીનો લોક કે બીચ મેં રહેને વાલે સમસ્ત દોષો કે જનક દુર્જનો કે મધ્ય મેં રહેના અચ્છા નહીં હે. કુસંગ ને કેટલો બધો દૂરથી ધડસેલો માર્યો છે, ધક્કો માર્યો છે કે બીજું બધું પસંદ કરજે, તો મરણ પસંદ કરજે, કુસંગ પસંદ કરીશ નહીં, હો તારા ભૂકા નીકળી જશે, એના માટેની વાત છે. કુસંગથી કેટલું બધું દૂર રહેવું કે આ બધું સારું ગણવું એના એની આગળ, પણ બધા દુઃખનો ઉત્પાદક, બધા દોષનો ઉત્પાદક, શું કીધું, તીનો લોક મેં કે બીચ મેં રહેને વાલે સમસ્ત દોષ કે જનક. કુસંગ કેવો છે, બધા દોષનો ઉત્પાદક આ છે, એ તો તું દૂરથી ગયો જઈ એનાથી. અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સાર ટીકા 270, એ જ વિષય ચાલે છે, ઓલો 268 હતો. શીતળ ઘરના ખૂણામાં રહેલા શીતળ પાણીની માફક સમાન ગુણવાળાના સંગથી ગુણ રક્ષા થાય છે, આ સત્સંગની વાત છે. શીતળ ઘરના ખૂણામાં રહેલા શીતળ પાણીની માફક, પાણી ઠંડું, ઘર શીતળ છે, એ ઘરમાં રહેવે તો શું થાય, એમ કે સમાન ગુણવાળા સંગથી ગુણ રક્ષા થાય છે, તો ગુણ અવગુણ ન થાય. જો પોતાના સમાન ગુણવાન હોય અને એનો સંગ કરે ગુણ વૃદ્ધિ અર્થે, એના ગુણની રક્ષા થાય, અવગુણ ન થાય, ગુણમાં નુકસાન ન પહોંચે. અને વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલા શીતળ પાણીની માફક અધિક ગુણવાળાના સંગથી ગુણ વૃદ્ધિ થાય છે, આ ગુણની રક્ષા થાય છે, આ ગુણની વૃદ્ધિ થાય છે. બહુ સરસ વાત લીધી છે, સમાન ગુણવાળાથી ગુણ વધી નહીં જાય, પણ તારા ગુણ જળવાઈ રહેશે, અને અધિક ગુણવાળા પાસે જઈશ તો તારા ગુણ વધશે. વિવેક કરવાનો વિષય કે અધિક ગુણવાળા મળે તો પહેલો પ્રેફરન્સ એ છે કે એના સંઘમાં રહેવું, એ ન મળે તો પછી સમાન ગુણવાળા સંઘમાં જવું. એટલે મુમુક્ષુ અને જ્ઞાની વચ્ચે વિવેક કરવાનો આ વિષય લીધો કે તું જ્ઞાનીનો સંઘ કરજે, અને જ્ઞાનીનો સંઘ ઉપલબ્ધ ન હોય તો પછી તમે મુમુક્ષુના સંઘમાં જજે, પણ એમાં ગુણની રક્ષા થશે, બહુ બહુ તો ગુણવૃદ્ધિ નહીં થાય, ગુણવૃદ્ધિ માટે તો જ્ઞાની અનિવાર્ય છે એમ કહેવાય.